ஹிருதே கமல மாரைன பஞ்சமுத்ரானு சாதன கரியே பமர குபா மாஜை. ஹே ஜீவன் முக்த் ஆத்மா, જેને માટે આ માનવ તનમાં જન્મ આપ્યો છે, એ ધ્યેય એ લક્ષ પ્રાપ્ત કરવાને માટે તું સ્વયં તારા નિજ સ્વરૂપમાં, તારા નિજ સ્વરૂપની અંદર તન્મય બની જા. તું સ્વયં જે છું તેને જ તું સંભાળ. તારો સંબંધ, તારું જીવન તારા પોતાના સ્વરૂપમાં જ રહેલું છે અને તું સ્વયં પરબ્રહ્મ ના અંશ રૂપે પરબ્રહ્મ જ છું. જેમ સમુદ્રમાંથી લીધેલું પાણી એ પાણી જ છે, પણ સમુદ્રમાંથી જુદું પડ્યું છે માટે એ પાણીનો આકાર નાનો છે. એમ પરબ્રહ્મમાંથી જુદો પડેલો આ જીવ આત્મા એ પરબ્રહ્મ સ્વયં છે, પણ કોઈક આકારની અંદર જુદો બેઠો છે માટે એ અલગ દેખાય છે. જેમ સમુદ્રનું પાણી જલાશયનું પાણી જલાશયની અંદર પાછું રેડી દેવામાં આવે તો રેડી દીધેલું પાણી જુદું રહેતું નથી, જુદું શોધવા જઈએ તો પણ પ્રાપ્ત થતું નથી. એમ આત્મા પરમાત્માની અંદર વિલીન થઈ ગયા પછી એ ક્યારેય પણ જુદો નથી. તો હું પરબ્રહ્મમાં છું, પરબ્રહ્મ મારામાં છે, મારી મનની બધી વૃત્તિઓ ભગવાનમાં છે અને ભગવાન મારામાં. આમ ચિંતન પૂર્વક એક સાચી સમજણ ઊભી કરીને હું મુક્ત છું, મને કોઈ બંધન નથી. હું આવ્યો છું આ શરીરમાં, એ મારું માત્ર રહેવાનું એક ઘર છે. હું શરીરરૂપી ઘરમાં રહેવા વાળો કોઈક છું, શરીર હું નથી. આમ મુક્ત અવસ્થા, જીવન મુક્તિની અવસ્થા માણસ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે વ્યવહારમાં રહેવા છતાં, સંસારની અંદર રહેવા છતાં એ એનાથી પર થઈ એ ક્યારે દુઃખી નહીં થાય, એ ક્યારે અશાંત નહીં, પોતાની શાંતિ નહીં ગુમાવી દે. જ્યાં સુધી આપણે કોઈ પણ કર્મ કરતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, પણ આપણે આપણા પોતામાં રહીશું ત્યાં સુધી આપણે જીવન મુક્ત છીએ. પણ જ્યારે પોતામાં રહેવાને બદલે શરીરના વ્યવહારથી સંબંધની અંદર ભળી જઈશું ત્યારે આત્મભાવ મટી અને જીવભાવ થશે, અને જીવભાવ આવતા જેની મુક્તિનો આનંદ છે, જીવનનો આત્માનો મુક્તિનો આનંદ છે, એ ખોવાઈ જશે. મુક્ત જીવનને માણવા માટે સતત પોતાના આત્મ સ્વરૂપની અંદર છવાયેલા રહેવું, સ્થિર રહેવું. મુગત રામજી લક્ષ્મણદાસજી મહારાજ કહે છે, હે આત્મારામ, તમે મુક્ત છો, તમે તમારામાં મગ્ન રહો, બીજી જંજાળ બીજી ઉપાધિ છોડી. એટલે મનથી વ્યવહારથી ભલે રહી, વ્યવહારની ઉપાધિઓ તમને સ્વસ્થ ચિત્તવાળાને ક્યારે કોઈ પણ સ્પર્શ નહીં કરી શકે. વ્યવહાર વ્યવહારનું કામ કર્યા કરશે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય વર્તંત ઇતિ ધારયન્તિ. ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કર્યા કરે છે, હું મારું કામ કર્યા કરે. જેમ રસ્તે ચાલીએ છીએ, ચાલવાની ક્રિયા થયા જ કરે છે, અને આજુબાજુ જ્યારે ચાલીએ છીએ ત્યારે ઘણા શબ્દો સંભળાતા હોય છે, ઘણા દ્રશ્યો દેખાતા હોય છે, પણ એના તરફ જેમ લક્ષ નથી હોતું, આપણું ગંતવ્ય આપણું લક્ષ. ઘણું બધું દેખાવા છતાં, ઘણું બધું સંભળાવા છતાં આપણે એનાથી અલિપ્ત થઈ જઈએ છીએ. એમાં આપણને કોઈ રસ નથી, એની સાથે આપણો કોઈ સંબંધ નથી. આપણી ગતિ છે, આપણે જ્યાં પહોંચવાનું છે, લક્ષ, એઇમ, એચિવમેન્ટ, ત્યાં સુધી. અને એની અંદર એવો મગ્ન થઈ ગયો છે, એમાં એટલો બધો કોન્સન્ટ્રેટ થઈ ગયો છે કે આજુબાજુ દેખાય છે, સંભળાય છે, છતાં એના તરફ એ દેખાય છે છતાં યાદ રહે છે, સાંભળીએ છીએ છતાંય એની કોઈ પ્રતિક્રિયા થાય છે, સંભળ્યા કરે, જોવા દેખાયા કરે. મુગત રામજી મગ્ન થઈને એમ પોતામાં, પોતાના લક્ષમાં, પોતે જે ધ્યેય નક્કી કરેલું છે એની અંદર જવા તરફ જ આપણે એમાં મગ્ન થઈ જઈએ. મુગત રામજી મગ્ન થઈને આમ મન શોધન કરી લીધું, અને પછી તમે તમારામાં અંદર પણ ઉતરી ગયા. અને જે મહારાજે શબ્દ આપ્યો છે સોહંગ્રામ, સોહંગ્રામ, ઓહમ સોહમ, એની સાથે અનુસંધાન થયું. એની સાથે શું થશે? સુરત શબ્દમાં જા મિલી, શબ્દરૂપી મંત્ર આપ્યો છે, આપણી સુરતાઓ એની અંદર વિલીન થઈ ગઈ, આપણે એની અંદર મગ્ન થઈ ગયા. સાધક મગ્ન થઈ ગયો, મુક્ત થઈ ગયો, આત્માની સાથે ભળી ગયો. અને એટલા માટે કહે છે મુક્ત રામજી, મુગત રામજી, મગ્ન થઈ. આમ મન શોધ્યું, મનની શુદ્ધિ કરી નાખી. મનની શુદ્ધિ અત્યંત આવશ્યક છે. ઘર શુદ્ધ સાફ ન હોય તો રહેવાની ઈચ્છા ના થાય, કપડાં શુદ્ધ સારા ધોયેલા ન હોય તો પહેરવાની ઈચ્છા ના થાય, ખોરાક પાણી પણ જો શુદ્ધ ન હોય તો ખાવા પીવાની ઈચ્છા મન થાય જ નહીં. હોય છતાંય એમ મન શુદ્ધ ન હોય તો મુક્તતા નહીં આવે, મગ્નતા નહીં આવે, અને એનો આનંદ પણ નહીં આવે. કોઈ પણ કાર્ય કરવા બેસીએ ત્યારે એ કાર્ય કરવામાં મન લાગશે ને એમાં આનંદ આવશે તો જ એ કામ સરસ થશે. પણ કામ સોંપવામાં આવ્યું કે મારાથી નહીં થાય, મને નહીં આવડે, મને નહીં ફાવે, હું નહીં કરું, મને આમાં રસ પૂરું થઈ ગયું. કોઈ પણ બાબત આપણને આપે, વાંચવાનું હોય કે કોઈ પણ કાર્ય કરવાનું, એમાં મન ન ચોટે ને તો કશું યાદ નહીં રહે, અને કશું એ કામમાં ભલી વાર પણ ના આવે. પણ એમાં તત્પરતા, તન્મયતા, એ જ તમને કાર્યની સિદ્ધિ, કાર્યની શુદ્ધિ આપી શકે. અને એના માટે કહ્યું કે અંતર્ઘટમાં પછી અંદર ઉતરી જાઓ, પછી વાંધો નહીં આવે. ઘર સરસ સ્વચ્છ સાફ થઈ ગયું હોય, બધું ગોઠવાઈ ગયું હોય, રાત રચીલું, તો એની અંદર જવામાં પછી આનંદ આવશે, અંદર જઈને શાંતિ મળશે, સુખ મળશે. પણ ઘર જ અંદરથી ગંદુ હોય અને બારણામાં પેસા બી અંદર જવાની મન, અંદર તો વાસ આવે છે, અભડ છે, કચરો છે, ગંદુ છે, બધું અસ્તવ્યસ્ત છે, અંદર નથી જવું. પણ જેમ ઘર સ્વચ્છ હોય, વ્યવસ્થિત ગોઠવેલું હોય તો અંદર જઈને બહાર નીકળવાનું જઈએ છીએ, બહાર ગરમી લાગશે બેસવાનું. કેમ? જ્યાં સુધી શુદ્ધિ હશે, સ્વચ્છતા હશે, પવિત્રતા હશે, ત્યાં સુધી અંદર બેસો. એમ અંતઃકરણ પણ પવિત્ર, મન પણ પવિત્ર, તન પવિત્ર સેવા થકી. અને મન એ પવિત્ર ક્યારે? ભગવત સ્મરણ, આત્મશુદ્ધિ. તો આમ અંતર્ઘટમાં જઈ પછી તમે કોઈ પણ તમારી ઉપાસનાનો આધાર લઈ લો. અને એટલું યાદ રાખજો, આત્માનુભૂતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બાહ્ય આધાર રાખવાની જરૂર પડે છે. જ્યાં તમે આત્માનું દર્શન કરી લીધું પછી બાહ્ય કોઈ પણ મૂર્તિ, મંત્ર, કોઈ પણ તીર્થ, કોઈ પણ સ્થળ, કશાની કોઈ છબીની પણ કશાની જરૂર નહીં પડે, માળાની જરૂર નહીં પડે, મંત્રની પણ જરૂર નહીં પડે. કારણ તમને તમારો પોતાનો અનુભવ, તમારું આંતર આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે. અને જ્યાં સુધી ત્યાં ન પહોંચીએ ત્યાં સુધી બીજો આધાર જરૂર પડે. છેક પહોંચી ગયા પછી જે વાહનમાં બેઠા હોય ને ત્યાં પહોંચવાનું હોય એ વાહનમાં બેસી રહીએ છીએ ખરા, એ છોડી દઈએ છીએ. મોટર હોય કે સાયકલ હોય કે સ્કૂટર હોય કે ગમે તે હોય, આપણું સ્ટેશન આપણું લક્ષ્ય આવી ગયું જ્યાં પહોંચવાનું, એટલે ત્યાં એને આપણે એને છોડી દઈએ છીએ, મૂકી દઈએ. કારણ પોતાનું ધ્યેય પૂરું. મન જ્યારે અંતર્મુખ બની જાય, આત્મા સુધી પહોંચી જાય, પછી જે આધારવાળા જેના વડે પહોંચવાનું છે એ પહોંચવાના સાધનો ત્યાં જરૂર નથી, બહાર મૂકી નાખ્યું છે. કોઈ પણ ગામ ગયા, શહેરમાં ગયા, અને એનું સરનામું હોય પૂરેપૂરું, અને સરનામા સુધી પહોંચી ગયા, એના ઘર સુધી પહોંચી ગયા, પછી આપણું વાહન હશે ને તે આપણે બહાર મૂકી દેવું પડશે, પછી ઘરમાં પ્રવેશ થાય. અને અંદર પ્રવેશ પછી આપણે કે હાશ આપણે આવી ગયા એમ. આત્મ અનુભૂતિ માટે, આત્મદર્શન માટે તમે માળા, મંત્ર, જપ, મૂર્તિ, ભગવાન, ઈશ્વર, શિવ, કૃષ્ણ, વિષ્ણુ, રામ, શક્તિ આ બધાને તમારે સાથે રાખવાની ક્યાં સુધી સાધનામાં, સાધના ક્યાં સુધી સાથે રાખવાની કે જ્યાં સુધી આત્મા સુધી ન પહોંચાય. અને તમે અંદર પહોંચ આત્મા સુધી સ્વસ્વરૂપ સુધી પહોંચી ગયા એટલે બધા સાધનો બહાર મૂકીને પછી અંદર જવાશ. તો એ જે તત્પરતા, એ જે આત્માનુભૂતિ, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કે એના સાધનો મહારાજ શ્રી અહીંયા ગાડી બતાવે છે. પછી અંતર્ઘટમાં આઘા જઈને પછી અંદર પેસી ગયા પછી બહારના કોઈ સાધન એ માત્ર ઉપયોગ કરવા માટે હતા, પહોંચવા માટેની જરૂરિયાત હતી. ધ્યાન સમાધિ પછી અંદર જઈને તમે તમારા સ્વરૂપની સાથે બેસી જાઓ. સમ અવધિ ત્યાં પહોંચ્યા પછીથી એનો કિનારો, એનો છેડો આવી ગયો. શૂન્યનો છેડો આવશે રે ત્યારે ઉતરશો ભવ પાર. એ જે છેડો આવી ગયો ત્યાંથી આગળ કશું જ છે નહીં. ત્યાં પહોંચ્યા પછીથી એ મેળવ્યા પછીથી બીજું કશું મેળવવાનું નથી રહેતું, ત્યાંથી આગળ જવાનું નથી રહેતું. અને કયું? આત્મા. આત્મા સુધી પહોંચી ગયા, પોતાના સ્વસ્વરૂપનું દર્શન થઈ ગયું ને, પછી આગળ બધું જ ફીકું લાગશે. એમાં કોઈ રસ નહીં ઉત્પન્ન થાય કે હવે શું મેળવી લીધું. પણ એ નિરસતા નહીં, આત્માનુભૂતિનો એક એટલો બધો આનંદ કે હું મારા ઘરમાં મારા પોતાની અંદર પહોંચી ગયો. ગમે એટલી લાંબી યાત્રા કરવા જઈએ પણ જ્યારે પાછળના દિવસો હોય ત્યારે ઘર કેટલું સાંભળે, હવે આટલા દિવસ બાકી રહ્યા, આ દિવસે પહોંચી જઈશું, બે દિવસ પછી ઘેર પહોંચી જઈશું. અને એટલી યાત્રાઓમાં સારામાં સારી સગવડો, ખાવા પીવાનું બધું જ સારું મળતું હોય હોટલોમાં, પણ ઘેર આવીને જે હાશ થાય, ભલે આપણા ઘરમાં હોટલ જેટલી સુવિધાઓ ન હોય તો પણ આપણું ઘર એ આપણું. અને એમાં જે નિરાંત અને એમાં જે સંતોષ, એ સંતોષ કે એ નિરાંત પેલા ભાડાના એમાં નહીં થાય. અને એટલે તો ઘરનું નામ રાખવું હોય તો હાશ રાખજો. હાશ જે ઘરમાં બેઠા પછીથી થાય કે હાશ. ગાડી બેસીએ ત્યારે હાશ થાય, ટ્રેનમાં બેસીએ કે વિમાનમાં બેસીએ તો હાશ લાગે ખરી? નહીં લાગે. પણ એ બધે ફરી ફરીને બધું ખર્ચીને ઘરના અંદર પ્રવેશ કરીને બેઠા, ભલે ખુરશી તૂટલી હોય ને, પંખો નાનું સરખું હોય, છતાંય હાશ. કેમ? એ પોતાનું છે, આપણું છે, બીજાનું નથી. અને ત્યાં બેઠા પછી મને કોઈ ખસેડવાનું નથી, કોઈ કશું કહેવાનું નથી. એનું નામ આત્મસુખ છે. આત્મસુખનો કોઈ ભાગીદાર નહીં. અને આત્માનુભૂતિની સાથે પોતાની પાસે પોતામાં બેઠા એટલે કોઈ ખસેડનાર નહીં. પછી કોણ કહેવાનું? આપણે જેટલું આત્મસુખ આત્મ આનંદ લેવો હોય તો આપણે પોતે લઈ લઈએ, કારણ કે આપણે પોતામાં છે. બીજામાંથી આનંદ લેવાનો કે બસ ભાઈ હવે ચાલ ટાઈમ પૂરો થયો, ઉભો થાય બહાર નીકળ.